શ્રી પ્રવચન સાર ગાથા 156 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 91.
તો તેને લીધે બાહ્ય સ્થિતિ ત્યાર પછી આ બધું છે કેવું જ્ઞાન હવે પામશું હૃદય બહુ આનંદમાં છે એમ કરીને હૃદય બહુ આનંદમાં છે 154 કરે જે દ્રવ્યને નક્કી કરનારું સ્વલક્ષણ ભૂત સ્વરૂપ અસ્તિત્વ કહેવામાં આવ્યું તે ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે કારણ કે કેમ એ દ્રવ્યનો સ્વભાવ છે એનું કારણ છે કારણ કે દ્રવ્યનો સ્વભાવ અસ્તિત્વ નિષ્પન્ન છે અસ્તિત્વ વિના બનેલો છે એવો દ્રવ્યનો સ્વભાવ હોઈ શકે જ નહીં અસ્તિત્વ નિષ્પન્ન ન હોય તો એ શૂન્યતાના પ્રસંગમાં આવે છે એટલે દ્રવ્ય સ્વભાવ વિકાર અસ્તિત્વ એ અસ્તિત્વ નિષ્પન્ન છે દ્રવ્યને નક્કી કરનારું અસ્તિત્વ સ્વરૂપ લક્ષણ ભૂત કહેવામાં આવે છે દ્રવ્ય ગુણ પર્યાયપણે તથા દ્રવ્ય ઉત્પાદ વેરપણે ક્રયાત્મક ભેદ ભૂમિકામાં આરોગ ક્રયાત્મક એટલે ત્રણ સ્વરૂપે ત્રણના એક સ્વરૂપે ત્રણના સમૂહ સ્વરૂપે ભેદ ભૂમિકામાં આરૂઢ એ ત્રણ ભેદ થયા ને એકમાં ત્રણના ભેદ કર્યા ઉત્પાદ હોય ધ્રુવ અથવા ધ્રુવને પર્યાય ક્રયાત્મક ભેદ ભૂમિકામાં આરૂઢ એવો આ દ્રવ સ્વભાવ જણાતો શકો પરદ્રવ પ્રત્યેના મોહને દૂર કરીને સ્વપરના વિભાગનો હેતુ થાય છે ત્રયાત્મક ત્રણ ભેદે જણાતો એવો આ દ્રવ સ્વભાવ પરદ્રવ પ્રત્યેના મોહના દૂર કરીને આ દ્રવ સ્વભાવ જે જણાય છે એટલે કે દ્રવગુણ પર્યાયપણે અથવા ઉત્પાદભાઈ ધ્રુવપણે જે પોતાનું અસ્તિત્વ પોતામાં જણાય છે એ પરદ્રવ્યના મોહને દૂર કરે છે આ એનું સાથે સાથ અવિનાભાવપણે એનું ફળ છે જેને સ્વદ્રવ્યનું અસ્તિત્વ જણાય છે તેને પરદ્રવ્ય પ્રત્યેનો મોહ દૂર અવશ્ય થાય થાય છે એ અવિનાભાવી સંબંધ છે દૂર કરીને સ્વપરના વિભાગનો હેતુ થાય છે એટલે પરનું કારણ થાય છે અહીંથી વિષય છેડે છે આચાર્યદેવ કે પરદ્રવ્ય તો જગતમાં ત્રણે કાળે છે આત્માએ જગતમાં ત્રણે કાળે છે સ્વરૂપ અસ્તિત્વ પણે પરદ્રવ્ય જગતમાં ત્રણે કાળે છે એના અસ્તિત્વને લઈને હવે એ પરદ્રવ્ય મટી જાય ને એનો નાશ થાય એમ તો કોઈ કાળે બનવાનો નથી તો પરિસ્થિતિ શું છે કે જ્યારે આ જીવ ઉપયોગ દ્વારા એનો સંપર્ક કરે છે ત્યારે એને દોષ ઉત્પન્ન થાય છે પરદ્રવ્યના સંપર્કમાં ઉપયોગ દ્વારા જવાનું થાય છે પરદ્રવ્ય જ્ઞાનમાં પ્રતિભાષિત થાય છે જયારે ઉપયોગ દ્વારા એનો સંપર્ક કરે છે ત્યારે એને પરદ્રવ્યનો સંયોગ ગણવામાં આવે છે જો એ ઉપયોગ દ્વારા એનો આશ્રય ન કરે તો હોવા છતાં એને સંયોગનો ઉચ્ચાર આવતો નથી આમ છે જે સ્પષ્ટ વાત છે કે વિકલ્પ ભૂમિકામ અધિરૂઢ પરિજ્ઞાયમાન એવા ભેદ ભૂમિકામાં જે આરૂઢ થાય છે પરદ્રવ્યના મોહને દૂર કરીને ત્યારે પરદ્રવ્યના એને વિભ્રમ થતો નથી મોહ થાય છે મોહથી દૂર થાય છે એટલે એને ભ્રમ થતો નથી ભલે પરદ્રવ્યુ જ્ઞાનમાં જણાય પણ એ પરબ્રહ્મ જ્ઞાનમાં જણાય અને ભ્રમ થવો બે જુદી જુદી વિભુલ જ્ઞાનમાં તો આખું લોકાલોક જણાય છે, પણ એથી કઈ દોષ ની ઉત્પત્તિ થતી નથી. કેમ કે એ તો જ્ઞાન નો સ્વચ્છત્વ સ્વભાવ છે કે બીજા પદાર્થો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય દર્પણ ની વચ્ચે. પણ એમાં જયારે એ ભ્રમ કરે છે કે આ પદાર્થો મને ઠીક રહે છે, આ પદાર્થો જણાય છે જે મને અઠીક પડે છે, બસ એવું જે પદ્રવીનો આશ્રય કરે છે, ભિન્ન હોવા છતાં એનું ભિન્નપણું ભિન્નપણાની મર્યાદાને તોડવાનો એ પ્રયત્ન કરે છે, તૂટતી નથી એ મર્યાદાને. પરદ્રવ્યનું મમત્વ કરીને એની સાથે એકત્વ કરવા થાય, કાળ એનાથી છૂટો નહીં પડવા થાય છે. જેમાં એ મમત્વ કરે છે એની સાથે કોઈ કાળે એ છૂટો પડવા ઈચ્છતો નથી. તો પણ વસ્તુની મર્યાદા એને એનો ભાવ એનો અભિપ્રાય એનો મિથ્યા અભિપ્રાય કાંઈ તોડી શકે છે એમ તો કરી શકે. વસ્તુ મર્યાદા અસ્ખલિત રહે છે, એમાં ક્યાં ફેર પડતો નથી. સંસારની વ્યવસ્થાઓ તૂટી જતી હું સાવધાની રાખતો નહીં તૂટી જાય એવી કોઈ ગેરંટી છે તો ભલે તું સાવધાની રાખ, તારી વાત સાચી છે. પણ એ તો પૂર્વ કર્માનુસાર બને છે. દિવસમાં 100 વાત ઉગે છે એમાંથી કેટલી પોતાની ઈચ્છા અનુસાર થાય છે એનો હિસાબ એને મૂકી દેવો જોઈએ. 100 પ્રકારના વિકલ્પ છે એમાં એની ઈચ્છા અનુસાર કેટલા થાય છે એનો હિસાબ મૂકી દેવો. તો એ વ્યવસ્થા તું કરી શકે છે કે નથી કરી શકતો એને તને તને ખાતરી થશે. અને એની ઉપેક્ષા થવાથી વ્યવસ્થાથી તને ત્યારે સુધી જશે ને એ તો કઈ બીજો છે. જો સંસારની વ્યવસ્થા રાખી શકું તો મને સુખ. તો એ વ્યવસ્થાની ઉપાધિ કરવા જતા તને તો દુઃખ થાય છે, એ સુખ થાય. અને એ વ્યવસ્થાને હું કરી શકતો નથી એવી વસ્તુ સ્થિતિ જોતા ઉપેક્ષા થાય તો તને સુખ થાય છે એમ અહીંયા કહે છે. એ વ્યવસ્થા આ જીવ આ આત્મા કરી શકતો નથી એના અધિકારની વાત નથી, વસ્તુ સ્થિતિની મર્યાદાવારની વાત છે. એવું સ્વપર અસ્તિત્વનું સ્વરૂપ જ્ઞાન થતા એ પ્રત્યેની જે ઉપેક્ષા થાય છે એને લઈને તને સુખ થાય છે તો તારું પ્રયોજન તો ક્યાં સૂચવાય છે સુખ. પણ અજ્ઞાનપણે એ આ જીવ ધ્યાન ઉપર લેતો એનું અજ્ઞાનતાનું બળ છે, જોર છે, બીજું કઈ છે નિષ્ઠાનું જોર છે. જવાબદારી ફરજ આ છે કે નહીં, પોતાનું હિત કરવું કે જે હિત થતા સ્વપર હિત થાય છે, પરમેશ્વરના હિતનું નિમિત્ત થાય છે. કોઈ જીવ જયારે પોતાનું હિત કરી ચુકે છે કરે છે ત્યારે તે જીવ બીજાના હિતનું આપોઆપ નિમિત્ત થાય છે, એ ફરજ નહીં. અને જે વસ્તુ સ્થિતિની મર્યાદાનો ભંગ કરવો એને ફરજ માની. રામાયણનું એક બહુ મોટું દ્રષ્ટાંત છે. વાલ્મીકી જેને રામાયણ ઋષિ ઉતાર આપતા બહુ પ્રસિદ્ધ વાત છે. આ તો અને એનો ઉતારો જબરદસ્ત હતો, ખતમ કરી નાખે જે મળે એને મારી નાખે. કોઈ આમ થાય કોઈ સજ્જન લૂંટાતા એવા સજ્જન ને કોઈ ભાઈ તારે મૂક હોય તો મારી થોડીક વાત આમ કે તારા જે આવા ક્રૂર પરિણામ છે એ જોઈને મને થોડી આ તો કોના માટે કરે તો મારી ફરજ લીધા છે. હું મારી ફરજ બજાવું છું, તમે લૂંટાવો કે ન લૂંટાવો એની સાથે મારે લેવા દેવા નથી. મારે તો મારી ફરજ બજાવી છે, વેપાર ધંધામાં હું છે કુટુંબના ભરણ પોષણ નું ફરજ છે. એમાં આ આત્મા નું ધન લૂંટાય કે વેપાર કરતા એ બીજાને લૂંટે, શું કરે? જો કોઈ માનતા હોય છે તો પોતાની પ્રમાણિકતા નો દાવો કર્યા રહેતા, પછી ગમે તે કર્મ કરતા હોય. પણ તું એક વાર પૂછી જાય તારા ઘરે જઈને, જેના માટે તું ફરજ બજાવશે, આ મારી ફરજ બજાવતા કેટલા પાપ મારે કરવા પડે? તો મારી ફરજ બજાવી છે તો હું પાપ કરું છું. ફરજ બજાવતા પાપ કરવા પડે તો કરીએ. તો આ પાપનો હિસ્સો થોડોક તમારા માટે છે, એટલે થોડોક તમારો ને થોડોક મારો, એ રીતે આપણે સીધી વાત છે ને. બધા વચ્ચે હું બધા વતી કરું છું ને, ચોખ્ખી ના પાડી બધા, એ વાત નહી. આ પરિસ્થિતિ છે, એ તો એક વાલ્મીકી નો દ્રષ્ટાંત છે. પણ એ બધા વાલ્મીકી ને લાગુ પડે. જેટલા ફરજ નો દાવો કરે છે એ બધાને લાગુ પડે. ભાઈ, સારા પરિણામ થી જેટલા કોઈ કર્મો નું ધન બંધન કરે છો, એ એકલી તારી પોતાની જવાબદારી છે, અને એમાં કોઈની જવાબદારી આવતી નથી. તો પેલા સ્વાર્થી છે અને ના પાડે છે, માટે દ્વેષ કરવા જેવા છે. આટલા બધા સ્વાર્થી લોકોએ જવાબ ન દેવો જોઈએ. પણ ખરેખર એમ નથી, તો વસ્તુ સ્થિતિ કરે તે ભોગવે. એમાં તારા માટે કર્યું છે કે તું થોડું ભોગવ્યો એવું વસ્તુની મર્યાદામાં છે. પણ એને એવો જવાબ દીધો, એ સારું કર્યું કે ખરાબ કર્યું? આટલો પ્રશ્ન છે. તો સવણું લ્યો તો સારું કર્યું, ને અવણું લ્યો તો સ્વાર્થ છે. એના માટે કરે છે ને ના પાડે છે. એને સુજનતાથી આ પડે છે કે અમારો પાક છે, એને ખાઈએ પીએ છીએ, તમે લાવો છો નથી, માટે અમારો તમારા ઘરમાં પાક છે, એમ જવાબ દીધો. તો એ વાલ્મીકી ત્યાંથી છૂટત નહીં. તો છૂટત ખોટે એમ થાય, ઠીક છે, બધા ભાગી જાય છે. આપણે કરો બરાબર જોરથી, એમ થઈ જાય. વિકલ્પ છે એ વિકલ્પ, એટલે રાગ નો વિકલ્પ એમ નથી. જ્ઞાનમાં ત્રણ ભેદ જણાય છે. સ્વરૂપ ત્રિપાઠી ધ્રુવ જણાય છે, એક સમયની પર્યાયનો ઉપાસ જણાય છે, અને ત્યારે પૂર્વ પર્યાય અને વ્યય પણ જણાય છે. એમ અસ્તિત્વની અંદર જે આ ત્રિકપણું છે, ત્રણનું એકપણું છે. અસ્તિત્વ ત્રણ પણ નથી, ત્રિકપણે અસ્તિત્વ છે. ત્રણ ના એક પણે જે અસ્તિત્વ છે એનું જ્ઞાન થાય છે ત્યારે એને મોક્ષ તો નથી. જયારે દ્રવ સ્વભાવ આવો જાણતો થવો, દ્રવ સ્વભાવ પોતાને પોતાના દ્રવ સ્વભાવ નું આવું જ્ઞાન થાય છે કે મારા અસ્તિત્વમાં કોઈ નું અસ્તિત્વ નથી. તો સંવેદનમાં જણાય છે અસ્તિત્વ, પોતાના સ્વરૂપ સ્વસંવેદનમાં એમ જણાય છે કે મારા વેદનમાં હું સ્વરૂપણે વેદન ગોચર થાવ છું, અનુભવ ગોચર થાવ છું. અને એમાં રાગ થી માંડીને રાગનો કોઈ વિષય એ સ્વસંવેદનમાં અસ્તિત્વ ધરાવતો નથી. તેથી ભિન્ન અસ્તિત્વ પણ હોવાથી એમાં ક્યાંય મારું સુખ હોઈ શકે એમ સ્વપ્ને પણ બની શકે એવું નથી. એવું જે સ્વરૂપ જ્ઞાન થાય છે ત્યારે એને પર પ્રત્યેનું આકર્ષણ નિયમથી છૂટી જાય છે, નિયમાત છે. અને એ મોહ દૂર કરીને સ્વ પર વિભાગનો હેતુ થાય છે. દ્રષ્ટિથી સ્વરૂપ અસ્તિત્વ જ સ્વપરના વિભાગની સિદ્ધિ માટે પદે પદે અવધાર હું. તેથી સ્વરૂપ અસ્તિત્વ જ સ્વપરના વિભાગની સિદ્ધિ માટે, સ્વ ને પર બે નો વિભાગ કરવો છે એમાં પર સામે નો જ હું, સ્વરૂપ અસ્તિત્વ જ સ્વપરના વિભાગની સિદ્ધિ માટે પદે પદે અવધારવું, સ્વરૂપ અસ્તિત્વ ઉપર જ વજન લઈ લેવું, આપોઆપ પરથી ભિન્ન થઈ જવાશે. તે આ પ્રમાણે અવધારવું તે કઈ રીતે એનો વિસ્તાર કર્યો છે બતાવ્યું કે ચેતનપણાનો અન્વય જેનું લક્ષણ છે એવું જે દ્રવ્ય આ પ્રયોગ લીધો છે. અસ્તિત્વમાં શું છે કે દ્રવ્ય સ્વભાવ છે. દ્રવ્ય સ્વભાવનું સર્વથા વિલક્ષણ લક્ષણ શું છે બધાથી સર્વથી વિલક્ષણ લક્ષણ શું છે કે ચેતનપણો. પોતાનું જે ચેતનપણું છે કે જે ચેતનપણું સર્વ સામાન્યપણે વેદન ગોચર થાય છે એનું જે અન્વયપણું છે, ચાલુ રહેવુંપણું છે, અતૃપકપણે જેનું ચાલુ રહેવું થાય છે, કન્ટિન્યુ સિરિયસ એવું અન્વય જેનું લક્ષણ, એવું જે દ્રવ્ય અન્વય જેનું લક્ષણ તે દ્રવ્ય છે. 80મી કથામાં આચાર્ય આ વાતનો પાયો નાખ્યો છે. અરવિંદના દ્રવ્યને ઓળખે છે, આત્માને ઓળખે ત્યાં આ વાત લીધી છે કે અન્વય તે દ્રવ્ય છે. ચેતનપણાનો અન્વય જેનું લક્ષણ છે એવું જે દ્રવ્ય, ચેતના વિશેષત્વ, ચેતનાનું વિશેષપણું અસાધારણપણું જેનું લક્ષણ છે એવો જે ગુણ, દ્રવ્યનું વિશેષપણું એવો જે એનો ગુણ, અને ચેતનપણાનો વ્યતિરેક. બધામાં ચેતનપણ સામાન્ય છે, ત્રણેય વાત લીધી છે એમાં ચેતનપણાનો અન્વય તે દ્રવ્ય, ચેતનપણાનું વિશેષણ ચેતના વિશેષત્વ તે ગુણ, અને ચેતનપણાનો વ્યતિરેક. ચેતનપણો દરેકમાં લીધો, ચેતનપણાનો વ્યતિરેક જેનું લક્ષણ એવો જે પર્યાય, એ પર્યાત્મક એવું સ્વરૂપ અસ્તિત્વ, ચેતનપણે સ્વરૂપ અસ્તિત્વ, એમ એ ત્રણ પ્રકારે અસ્તિત્વ ગણવામાં આવ્યું છે. તથા ને વ્યતિરેક બિંદુની એની અવસ્થાઓ, ચેતનપણાનો વ્યતિરેક સમયે સમયે વિભિન્ન અવસ્થાઓ ચેતનપણાની તે ચેતન જ છે, કે ચેતનપણાથી અભિન્ન છે, અનન્ય છે, એમ બીજું છે. થતું પીગડ્યું હોય એક સમયની પર્યાયથી ભીને બેસવું મુશ્કેલ પડેલું છે, કેમ કે આ તો જ્ઞાન પ્રધાન સ્વરૂપ અસ્તિત્વ જ્ઞાન પ્રધાનપણે કઈ રીતે અનુભવમાં આવે છે એનું એક પર્ટિક્યુલર આસ્પેક્ટ લઈને એનું વિવરણ કરવામાં આવે છે. એટલે એકાંત ક્યાંય પકડાઈ જાય તો બીજી વાતો જ એને આચાર્યને કહેલી પણ સંમત થાય એવી દુર્દશા થઈ જાય. એવું ત્રયાત્મક સ્વરૂપ અસ્તિત્વ તથા એને ઉત્પાદિત રૂપ છે. પૂર્વ અને ઉત્તર વ્યતિરેકને સ્પર્શનારા ચેતનપણે જે દ્રવ્ય, એમાં ચેતનપણો લેતા જાય છે. પૂર્વ એટલે પહેલાનો અને ઉત્તર એટલે પછીનો. પહેલાનો અને પછીનો એટલે ચેતન પહેલાના અને પછીના બંને પર્યાયોને સ્પર્શે છે. બંને પર્યાયોમાં તેનો તે એકનો એક છે, તેથી તે અપેક્ષાએ તે દ્રવ છે. પછીના અર્થાત વર્તમાન પર્યાયની અપેક્ષાએ તે પોતે ઉત્પાદરૂપ છે, અને પહેલાના પર્યાયની અપેક્ષાએ પોતે વ્યયરૂપ છે, અને સૌમ્યના વ્યયને ઉત્પાદમાં એ દ્રવ પણ રહેલો ત્યારે એ ઉત્પાદન વ્યયમાં છે એમ કહેવામાં આવે છે. તો આત્મસિદ્ધિમાં બહુ સારો સંકેત કર્યો છે આ વિષયમાં. સર્વ અવસ્થા ને વિશે જ્ઞારો પ્રગટ રૂપ છે સંયમય એ ધારણ સદાય શબ્દ બહુ ગામથી છતાં માર્મિક શબ્દ વાપરો છે. આ લક્ષણ છે, આ ચિહ્ન છે. જો ભાઈ તારું સ્વરૂપ ચેતનપણે આ કહેતા આવે છે ને, પ્રગટ રૂપ ચૈતન્યમય. જો આ પ્રગટ છે એમ કે છે, કોઈ સંતાડેલી ચીજ છે નહી, પ્રગટ રૂપ ચૈતન્યમય. સર્વ અવસ્થામાં ન્યારો પડતો, ભિન્ન પડતો, ગૃહ રહેતો, અવિચળ રહેતો, જે આ ચેતનપણે છે તે આત્મા છે. એને તું આત્મા જાણ, એને સ્વસ્થ જ્ઞાન. ઘણી વાતો આવી છે ને બાબા, શું કહું છું કે પૂર્વ અને ઉત્તર વ્યતિરેક ને સ્પર્શનારા ચેતનપણે જે દ્રવ્યુ આચાર શૈલી છે, પ્રવચનસારની જે શૈલી છે, એમાં દ્રવ્યને પર્યાયને સાથે ને સાથે રાખે છે, છતાં ધ્રુવના અવલંબને છૂટે એવો કોઈ ધ્વનિ કોઈ સંકેત ક્યાંય આવતો નથી. એવા પ્રકારની શૈલી છે. પૂર્વ ને ઉત્તર વ્યતિરેક ને સ્પર્શનારા ચેતનપણે જે ધ્રુવ છે, ઉત્પાદીને સ્પર્શી રહ્યો છે ધ્રુવ એમ કે છે. ક્યાં સુધી પોતે જ ઉત્પાદ છે, નવી પર્યાયના અપેક્ષા એ ધ્રુવ ઉત્પાદ છે. એ જ ક્ષણે જૂની પર્યાયની અપેક્ષા એ ધ્રુવ જ પોતે વ્યય સ્વરૂપે છે, અને તો જ એને ધ્રુવ સ્વરૂપે કહી શકાય. નહીતર તો બે વચ્ચે ખંડ પડ્યા વિને આ આગળ ઉત્પાદની ધ્રુવનો વિષય બહુ અંતર્મંથન માગે દીધું છે. એમને ઉપર તો સમજાઈ જાય દીધી. પૂર્વ અને ઉત્તર વિધિરૂપોને સ્પર્શનારા ચેતનપણે જે ધ્રુવ છે, અને ચેતનના ઉત્તર અને પૂર્વ વ્યતિરેકપણે અહીંથી ખુબ કરી દે, ચેતનના જ ઉત્તર અને પૂર્વ વ્યતિરેકપણે જે ઉત્પાદને જે ચેતનના પૂર્વ વ્યતિરેકપણે છે ઉત્પાદને એ બને, એ પ્રયાસમાં એવું સ્વરૂપ અસ્તિત્વ જેનો સ્વભાવ છે આ અસ્તિત્વમાં ચેતન નાખે. પરથી જ્યાં જેને જુદો પાડવો છે આત્માને, ત્યાં એને ચૈતન્ય સ્વભાવ થી પકડવામાં આવે છે. શું કે છે કે ચેતનના ઉત્તર અને પૂર્વ વ્યતિરેક પણ જે ઉત્પાદન છે એ પ્રયાસમાં, એવું જે સ્વરૂપ અસ્તિત્વ એવા ચેતનપણે ઉત્પાદ દ્રવ્યાત્મક અથવા દ્રવ્યગુણ પર્યાયાત્મક જે સ્વરૂપ અસ્તિત્વ જેનો સ્વભાવ છે એવો હું પોતાને ભેળવે છે. પોતાને ભેળવવાનું પ્રયોગ સિવાય કરી શકે એવું નથી. વિકલ્પમાં હું કરે પણ એનું લક્ષ પર ઉપર રહે ત્યાં સુધી એનું વિકલ્પમાં હું પણ કામયાબ થતો આ સુધીની એની હેત છે. સ્વલક્ષી આખો જુદો વિષય છે, અને સ્વલક્ષે પ્રયોગની ઉત્પત્તિ થવી એ અંતર્મુખમાં આવવાની એક ચોક્કસ પ્રકારની પ્રક્રિયા છે. એ પ્રકાર છે આની અંદર કે ચેતન એવું જે સ્વરૂપ અસ્તિત્વ જેનો સ્વભાવ છે એવો હું તે ખરેખર આ અન્ય છું, તે આ હું અન્ય છું, કોનાથી બીજાથી હું અન્ય છું, આમ સ્વરૂપ સ્થિતિને પૂરું પાડવામાં આવે છે. કીધું ને પદે પદે અવધારણ તે આ પ્રમાણે, એટલે આ રીતે એમ કરીને તો વાત લીધી છે. તથા આ રીતે પદે પદે લેવું, પદે પદે એટલે પર્યાય પર્યાય, પર્યાય પર્યાય એટલે એક સમયની પર્યાય તો જીવ પકડી શકતો નથી, સદમસ્ત છે એટલે, પણ પ્રસંગે પ્રસંગે એમ લેવું. ક્ષણે ક્ષણે એને, ક્ષણ તો પકડી શકે છે ને, ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે જો આમ ભિન્ન પડવાનો અભ્યાસ, પ્રયોગાત્મક અભ્યાસ કરવામાં ન આવે તો વેદ જ્ઞાનનું ફળ એવું જે નિર્વિકલ્પ પ્રસંવેદન સમ્યક દર્શન સમ્યક જ્ઞાન, એની ઉત્પત્તિનું અનન્ય કારણના અભાવમાં ઉત્પત્તિ થઈ શકતી, આ સિદ્ધિ ચોખ્ખી વાત છે. એક જ છે, માસ્ટર ગણો કે બીજી કોઈ અમાસ્ટર લાગવું પડે એવું નથી, એક જ છે. બીજી કોઈ રીતને પ્રકાર જ છે. દેવગુરુ શાસ્ત્ર ની ભક્તિ આમાં સમાય જાય છે. દેવગુરુ ને શાસ્ત્ર આમ કરવાનું ફરમાન કરે છે. જો એમ કરવામાં આવે તો એમણે સ્વીકારી લીધું કે મારી ભક્તિ થઈ ગઈ. જા તમે સાહેબ ની એટલે કૃષ્ણ રેખામાં ઉતરાય પછી કૃષ્ણ સ્થિતિ કેમ થાય તો કે આમ થાય. બાકી રાગડા તાણે ભક્તિ થતી નથી. એ એમ કે છે કે આવો તો હું અભક્તિ આવી તો કરીશ નહીં એમ કે છે. ઠીક છે, ગજબની વાત છે. પર દવાઓ પછી કોઈ ગજબની વાત છે. તારા માટે અમે પરદ્રવ છીએ અને અમારા માટે તું પરદ્રવ છું. તું અમારી ભક્તિ કર એવું પરદ્રવ અનુસાર પરિણામ અમને નથી, તને પણ ન હો એમ એમ આવી જાય છે. વિતરાગ શાસન સિવાય બીજી મળી એવી ચીજ છે. શું કે છે કે આવો જે હું સ્વરૂપ અસ્તિત્વ ચૈતન્યના દ્રવ્યગુણ પર્યાયાત્મક જે સ્વરૂપ અસ્તિત્વ જેનો સ્વભાવ છે એવો હું તે ખરેખર આ અન્ય છું એમ લીધું છે. આ શબ્દ રાજ્ય છે. યસ્યનું સ્વભાવો અહમ સો ખલુ અયમ અન્ય, અયમ શબ્દ વાજરા છે. એ ખરેખર આ હું અન્ય છું, આ હું ભિન્ન છું. મારા સ્વરૂપ અસ્તિત્વમાં તન્મય એવો આ હું અને પરથી અતન્મય એવો આ હું, એ અતન્મયને અહીંયા અન્ય કહ્યું છે. એ સ્વરૂપથી જ હું ભિન્ન પડું છું, ભિન્ન પડું છું, ભિન્ન અનુભવાઉં છું. તેથી પરની ઉપાધિ કાયમ રહેતી. બહુ સ્પષ્ટ કા કરી છે. આ કરીને આમ પ્રતિષ્ઠા બતાવે છે એને, કેમ એમ આ પ્રયોગ છે એની પ્રસિદ્ધિ થાય છે. એ ખાલી વાત નથી પણ એ સીધો સ્વભાવમાં આવવાની, આવવાનો જે પ્રકાર છે એ બધો મિત્રાજી વચનો એટલે શું ભાગ નીકળી એવી ચીજ છે. અને એની કિંમત પણ ખરેખર એ લાઈનમાં આવે ત્યારે થાય છે. ઓ હો 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 હો, ક્યાં જઈને આ વાત કરે છે અને કેટલે હદે આ વાતને બહાર લાવે છે. અંતરની અંતરંગની અધ્યાત્મની ગુફાની વાત કેટલે હદે બહાર લાવે છે એવું વિશે થઈ ગયું છે. અર્થાત હું પૂગળથી આ જુદો રહ્યો, આ જુદો રહે એમ કહો, પ્રત્યક્ષ જુદો છો. જરાયમાં કોઈ અનુમાન ને તર્ક ને શાસ્ત્ર નો આધાર કામ કરે છે એવી પરોક્ષતા એમાં નથી. મને એનો આધાર નથી એમ કે છે, મને એનો આધાર નથી. એટલી વાત છે, એટલી જોર છે ને પોતાનો અનુભવ. બહુ જોરથી લીધું છે. સોગંદજી એક પત્ર માં વાત કરી છે, પ્રત્યક્ષ તીર્થંકર દિવ્યધ્વનિ નો આધાર બુદ્ધિ જે છે ભગવાને દિવ્યધ્વનિ માં આધાર બતાવવો બીજી વાત છે, ને આધાર બુદ્ધિ થવી તે તદ્દન બીજી વાત છે. એ સ્વયં સપનો અનાદર કરવા વાળી બુદ્ધિ છે. ભગવાનની દિવ્ય ધ્વનિ ના આધાર આધાર લેવો એવી જે આધાર બુદ્ધિ, પરાશ્રિત બુદ્ધિ, પરાધીનતા નો અભિપ્રાય, બુદ્ધિ એટલે અભિપ્રાય, એ અભિપ્રાય પોતાના અખંડ નિજ ચૈતન્ય સત્તાનો પરમાનંદ નો જ અનાદર કરાવે છે. એ વાત છે, એ તો સ્વરૂપ ની મસ્તી કોઈ છે, કેમ કે એ તો મુક્ત ભાવ ની મસ્તી છે ને, એને ક્યાંય પ્રતિબંધ નથી. અને હવે બીજો પક્ષ જે છે પૂર્વનો અને અચેતનપણાનું અન્વય જેનું લક્ષણ છે એવું જે અચેતનપણા જેનું લક્ષણ છે, અચેતનપણાનો અન્વય જેનું લક્ષણ છે એવું જે અચેતન દ્રવ એમ કે છે. અચેતના વિશેષત્વ જેનું લક્ષણ છે એવું જે ગુણ કોનો, અચેતન નો, અને અચેતનપણાનો વ્યતિરેક જેનું લક્ષણ છે એવો જે પર્યાય, એ ત્રયાત્મક એવું સ્વરૂપ અસ્તિત્વ તથા પૂર્વ અને ઉત્તર વ્યતિરેક ને સ્પર્શનારા અચેતનપણે જે દ્રવ્ય, અને અચેતનના ઉત્તર અને પૂર્વ વ્યતિરેકપણે જે ઉત્પાદને વ્યય, એ ત્રયાત્મક સ્વરૂપ અસ્તિત્વ જે પૂદગળનો સ્વભાવ છે. કેમ કે આ જીવ ને વિભાવ નિમિત્ત પૂદગળ છે, એટલે બીજા દ્રવ ને અહીંયા સાથે નિર્દેશ કર્યા નથી. એવું જે પૂદગળનો સ્વભાવ તે ખરેખર મારાથી અન્ય છે, હું એનાથી અન્ય છું અને એ મારાથી અન્ય છે, અને મારાથી અન્ય છે તેથી માટે મને તેનો મોહ નથી. પારકાનો દીકરો ગમે એટલો રૂપાળો ને હોશિયાર હોય તો એનો મોહ પોતાના દીકરા જેટલો કોઈને હોતો, આ પોતાના પારકા વચ્ચે આટલો ફેર છે. આ શું ચીજ છે, મોહ શું ચીજ છે એમ બતાવે છે કે જ્યાં એને મમત્વ થાય છે પછી ભલે એનું એ છે કે નહીં એને એ જોવા રહેતો ગડબડા છે ને, એનું છે કે નહીં એ જોવાનો એમાં એ દરકાર કરતો, જ્યાં એ ભ્રમિત થઈને પરને પોતાનું માને છે ત્યાં એ ભૂતગળને પણ ઉપાધિ માને છે, ચેતન હોવા છતાં અચેતનને એ ઉપાધિ માને છે. મારાથી ખરેખર અન્ય છે માટે મને મોહાંતિ ત્યારે પૂજગળની પર્યાય થાય છે, એ પૂજગળની પર્યાય અન્ય છે. આ પૂજગળની પર્યાય જ્ઞાનમાં જણાય છે કે વેદન નો પ્રકાર આ છે, અભ્યાસ કરવો એ અન્ય છે માટે મને એનો મોહ નથી, અન્ય પણ હું વાસે તો મોહ એનો નથી, એમ સ્વપર નો વિભાગ છે. એટલે કે એ પ્રકારે સ્વપર નું ભેદ વિજ્ઞાન છે, આ વિશેષપણે ભેદ વિજ્ઞાન નો વિષય છે અહીંયા વિસ્તાર છે.